પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું રાજકોટમાં તારીખ 21/2/86 સમયસર ગાથા 293-94 ઉપર પ્રવચન.
આત્મા કરતા છે અને આ રાજાથી પરિણામ જે થાય છે એ કરતાનું કર્મ છે. એ અનાદિકાળથી જે માનતો આવે છે એને અપ્રતિભૂત કહેવામાં આવે છે. અપ્રતિભૂતનું લક્ષણ જાહેર છે, જગ જાહેર છે. આત્મા કરતા છે, ક્રોધાદિ ભાવ મારામાં થાય છે એટલે હું ક્રોધને કરું છું. અને ક્રોધનું જે ભાવ આવ્યું દુઃખ એ વેદના પણ હું જ છું. પણ ક્રોધ અને ક્રોધના ફળનો જાણનાર, ક્રોધ અને ક્રોધના ફળથી ભિન્ન છે એક સમય પણ આત્મા લક્ષમાં લેતો. એથી કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી જીવી ચાલે છે. એ કર્તા કર્મની પ્રવૃત્તિ કેમ પટે અને આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ કેમ સહજપણે થઈ જાય કવાની વિદ્યામાં બતાવે. તો જુઓ, જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખાદીનો અને તેના અનુભવનો, વાત એમ છે કે અનાદિકાળથી જીવે એક વાત સાંભળી છે, પરિચય કર્યો છે કે આત્મામાં રાગ થાય ને રાગ તે આત્માના પરિણામ છે. તો ભાઈ, ત્યાગવાદથી વિચાર કરીને જો બેસાડે તો બેસી જાય, વિરોધ ટળી જાય. ત્યાગવાદ વિરોધને ટાળનારું વચન છે સર્વજ્ઞ ગુરુવારનું. રાજાજી પરિણામ કથનચિત જીવના છે એ વ્યવહારને દર્શાવ્યો છે એટલે પુણ્યને પાપને આશ્રવ બંધનું સીધું થઈ જાય છે, સંસાર ઉભો થાય છે. પણ ખરેખર નિશ્ચયનીતિ જોવામાં આવે તો એ રાજાજી પરિણામ ઉદગલના છે. એ વાત એને કદી સાંભળી નથી ને સાંભળતા પણ અંદરમાં બેસતી નથી કે દયાના પરિણામ પૂતગલના. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવ્યો કે જીવના પરિણામ નથી, જીવની જાતિ નથી, જીવને આજે થતા એ બધા પરિણામ પરાશ્રિત પૂતગલાશ્રિત હોવાથી પૂતગલના સંગે થતા હોવાને કારણે પરમાત્માની જીવનમાં પૂતગલના પરિણામ જેમ આવ્યું બે નિશ્ચિત વસ્તુની સ્થિતિ થાય છે. વ્યવહાર નહીં જોવામાં આવે તો એટલે કે વ્યવહાર નહીંના વિષય ભૂત અશુદ્ધ ઉપાદાનમાં જોવામાં આવે તો એ જીવના પરિણામ છે. પણ વિકલ્પ શુદ્ધ ઉપાદાન તરફ જોવામાં આવે તો એ જીવના પરિણામ નથી, એ તો પૂતગલના લક્ષ્ય થતા હોવાને કારણે પૂતગલના જ પરિણામ છે ને એ પરિણામ પૂતગલથી અધિક છે. અને એના સંબંધે જે થયું જ્ઞાન એ આત્માથી અભિન્ન છે. તેથી આત્માથી એ રાજદેશ દુઃખના પરિણામ સદાય અત્યંત ભિન્ન છે. આવી સ્થિતિ હોવા છતાં એકને આત્મા રાગવાળો દેખાય છે અને બીજાને આત્મા જ્ઞાનવાળો દેખાય છે. ત્યારે રાજી તો પૂતગલ છે એમ એને જાણવામાં આવે. સમ્ય દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. દેહનો સંયોગ તો અજ્ઞાની પાસે પણ છે અને સાધક જ્ઞાની હોય એની પાસે દેહનો સંયોગ છે. એક દેહને મારો માને છે અને એક કહે છે કે દેહનો સ્વામી પૂતગલ છે. દેહનો સ્વામી હું, એનો સ્વામી નહીં. એક જ્ઞાની થઈ જાય છે અને બીજો અજ્ઞાની થઈ જાય છે. એમ રાગાજી એ જેનો સ્વામી પૂતગલ છે માટે હું એનો સ્વામી નથી. પૂતગલનું કાર્ય છે માટે એક કાર્યના બે કરતા હોઈ શકે. હું પૂતગલ જ કરે છે, હું તો માત્ર જાણું છું એ અનુભવ કરી લે છે. અને બીજો જી એ રાગને જોઈને જ્ઞાનને ભૂલીને એ રાગ છે મારા પરિણામ છે, હું જ એનો કરતા તો એમ માનીને નામનું અજ્ઞાન તો પ્રગટ કરે માણું ગાથા માં. હવે અહિયાં કોઈ જીવ ચેતી જાય છે અને ભેદ જ્ઞાન ના પ્રકાર થી પોતાના શુદ્ધાત્મા નો અનુભવ કરે છે ત્યારે એને શું ભાસે છે એ વાત કરી. જયારે જ્ઞાન ને લીધે, આત્મ જ્ઞાન ને લીધે શાસ્ત્ર જ્ઞાન માં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. શાસ્ત્ર જ્ઞાન પણ દ્રવ્ય શુદ્ધ છે. શાસ્ત્ર તો દ્રવ્ય શુદ્ધ છે પણ શાસ્ત્ર ના સંબંધ વાળું જ્ઞાન પણ દ્રવ્ય શુદ્ધ છે. પણ આત્માના આશ્રય, આત્માના સંબંધ વાળું, આત્માને પ્રસિદ્ધ કરતું જે જ્ઞાન, એ જ્ઞાન ને જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એવું જયારે જ્ઞાન, જયારે જ્ઞાન ને લીધે, આત્મભાન ને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ નો અને તેના અનુભવ નો પરસ્પર વિશેષ જાણતો હોય, ત્યારે જાણવામાં આવ્યું કે આ રાગ દ્વેષ સુખ દુઃખ ના પરિણામ જળ અચેતન ઉદગલ ના છે. એમાં જાગૃતિ નો બિલકુલ છે, આંધળા છે. અને એના સંબંધે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્મા થી અભિન્ન છે અને રાગ પૂતગલ થી અભિન્ન છે. એમ જયારે જ્ઞાન માં જાણવામાં આવે છે ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. અમાતું એક પણા નો અધ્યાસ, અમાતું એક પણા નો અધ્યાસ હતા. એક પણા ની માન્યતા કરતો તો પણ આત્મા ને અનાત્મા કદી એક થઈ શકતા નથી, એની માન્યતા હતી. તેઓ એક નથી પણ ભિન્ન છે. આત્મા ભિન્ન ને પૂતગલ એવા વિવેક ને લીધે, વિવેક એટલે સ્વ અને પર એની પ્રથક વહેંચણી જ્ઞાન માં થઈ, સમ્ય જ્ઞાન પ્રગટ થયું. સમ્ય જ્ઞાન માં શુદ્ધાત્મા ના દર્શન થયા. ત્યારે એ જ્ઞાન પ્રગટ થતા વિનાયક કે હું એવું પરિણમન થયું અને રાગી તો પૂતગલ છે એવું પણ એના જાણવામાં આવ્યું. શ્રીકૃષ્ણ ની માફક દાઢીઓની અવસ્થા જે છે, અર્થાત જેમ દાઢીઓની અવસ્થા એ લોકર્મ ના પરિણામ કહેવાય અને રાગ દ્વેષ સુખ છે ને એ દ્રવ્યકર્મ ના પરિણામ છે. એટલે કે દ્રવ્યકર્મ ના લક્ષ્ય થાય છે ને, બાકી તેને દ્રવ્યકર્મ ના પરિણામ કહેવામાં આવે. અર્થાત જેમ શ્રીકૃષ્ણ રૂપે આત્મા વડે પરિણમ શક્ય છે, આત્મા દાઢીઓની અવસ્થા રૂપે થવું પરિણમવું અશક્ય છે એમ કથનચિત પરિણમે છે. ને કથનચિત આત્મા ટાઢીઓની અવસ્થા રૂપે પરિણમતો નથી એવો વાદ એમાં નથી. શું કહ્યું કે આ આત્મા છે એ ટાઢીઓની અવસ્થા રૂપે કદાચિત કોઈ વખતે કથનચિત પરિણમે અને કથનચિત ન પરિણમે, કેમ કે દરેક વખતે દરેક વાત માં તમે ત્યાગવાદ લગાવો જાણો. તો ત્યાગવાદ તો જ્યાં લાગતો હોય ત્યાં લાગે, દરેક બીજા એ ત્યાગવાદ લગાડવા જાય. ત્યાગ માં કથનચિત ચેતન ને કથનચિત પૂતગલ એમાં ન લાગવું પડે. ચિત ભગવાન કથનચિત સુખી ને કથનચિત સુખી એમ લાગવું પડે. આ દાઢીઓની અવસ્થા રૂપે થવું પરિણમવું અશક્ય છે. આત્મા દાઢા ઉનામાં જ્ઞાન રૂપે તો પરિણમે છે, પણ જ્ઞાન રૂપે પરિણમે અને દાઢીઓની અવસ્થા રૂપે પરિણમે એ કેવું અશક્ય છે. ભગવાન આત્મા તો દાઢીઓની અવસ્થા રૂપે પરિણમતો જ નથી. એની વાત તો એક બાજુ રાખો, પણ દાઢીઓની અવસ્થા જે જ્ઞાનની અવસ્થામાં જણાય છે એ જ્ઞાનનો પર્યાય પણ દાઢીઓની અવસ્થા રૂપે થતો નથી. તો જ્ઞાન લક્ષણ નો અભાવ થતા જીવ અજીવપણાને પામી જાય, પણ એમ તો ત્રણ કાળમાં બનતો. જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, જ્ઞેય જ્ઞેયત્વ છોડતું નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી, જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. બે ભિન્ન ભિન્ન પોતાના સ્વભાવમાં બિરાજમાન છે. પરિણમો અશક્ય છે, પરિણમો એટલે થવું અશક્ય છે. નાયક તો તાજી મુનિ અવસ્થા રૂપે ન થાય, પટ્ટા જીવની અવસ્થાનું જે અનુભવ એટલે જ્ઞાન, વેદના લે અનુભવ એટલે એ જ્ઞાન જે થયું, આત્માનું પણ જ્ઞાન થયું અને એમાં પર ચાટીઓની અવસ્થાનો પ્રતિભાસ થયો એવું પણ જ્ઞાન થયું. પણ એ જ્ઞાન થવા છતાં પણ દાદાઓના પદાર્થનું જ્ઞાન થવા છતાં જ્ઞાન ઉપયોગ ચાટીઓની અવસ્થા રૂપે થવું અશક્ય છે, અશક્ય છે. પછી આપણે જયારે સિદ્ધાંત આવશે ત્યારે અજ્ઞાની કેમ માને છે અને જ્ઞાની કેમ જાણે છે, જેમના રૂપે આત્મા વડે પરિણમવું શક્ય છે, જેમના રૂપે, જેમના રૂપે એટલે પૂતગલ રૂપે, પૂતગલના પરિણામ રૂપે આત્મા ચૈતન્ય આત્મા વડે પરિણમવું એટલે થવું અશક્ય છે. કથનથી આત્મા પૂતગલના પરિણામ રૂપે પરિણમે છે, કથનથી પરિણમતો નથી એમ છે નહીં, અશક્ય છે. એવા એના રૂપે થવું આત્માનું ચેતનનું અચેતન રૂપે થવું અશક્ય છે. ચેતન પદાર્થનું ચેતન ચૈતન્ય અને ચેતના એ આત્મા તરફના પરિણામો ભાવો છે અને પૂતગલ અને પૂતગલના પરિણામે જળ અને અચેતનના વિભાગમાં જાય છે. તો આ ચેતન આત્મા રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ એ પૂતગલના પરિણામ કયા અને તેથી પૂતગલથી અભિન્નને કયા એ રૂપે આત્મા વડે થવું અશક્ય છે. આત્મા જળ રૂપે થવું અશક્ય છે. જળ એટલે રાગ, જળ એટલે હવે એક નાયક તત્વ તો રાગ રૂપે થતો જ નથી, પણ રાગ કે સુખ દુઃખ આદિ જે થયા હતા એનો જે અનુભવ એટલે જ્ઞાન, એ જ્ઞાનનો પર્યાય પણ એ જળ રૂપે થતો નથી, પણ હું એ રૂપે થઈ ગયો એમ માને છે એને જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કર્યું એમ બાહુ ગાથા ભાઈ. જ્ઞાનનું અજ્ઞાન શું થાય છે તો જ્ઞાન, કાં જ્ઞાન નું જ્ઞાન તો કરે ને કાં જ્ઞાન નું અજ્ઞાન તો કરે એના અધિકાર ની વાત છે. એક સમય નો ખેલ છે સંસાર, એક સમય નો છે. અશક્ય છે હો એવા રાગ બે સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પણ જમતો. અજ્ઞાન ટળી ગયું, જ્ઞાન પ્રગટ થયું, આત્મભાન થયું, વિવેક જાગ્યો, વેચણી થઈ, ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું, જેણે રાગથી આત્માને જુદો અનુભવ લીધો. શુદ્ધ જ્ઞાનમાં એકલો જ્ઞાન વેદાય છે પણ શુદ્ધ જ્ઞાનમાં રાગ વેદાતો નથી. ખરેખર રાગ અંતર્મુખ થતા રાગ જણાતો પણ નથી. એમ નથી જણાતો, રાગ નું કરવું ગયું ને રાગ નું જ્ઞેયત્વ પણ ગયું અને અનુભવ થયો. એ અનુભવ થયા પછી ની વાત જુદી આવશે. 15 મિનિટ પછી તો કેશે સામાન્ય નો આવિર્ભાવ નીકળી એક જ આવી ગયો. આ તો પ્રથમ અનુભવ કરવો હોય ત્યારે શું વાત છે. એ આ રાગ દ્વેષ સુખ દુઃખ ના પરિણામ છે એ રૂપે આત્મા થતો નથી, એ કારણે આત્મા એનો કરતા. અને જે આત્માનું જ્ઞાન થયું અંતર્સન્મુખ થઈને, એ કાળે એકલો જ્ઞાયક ઉપાદેય પણ એ જણાય છે, પણ આ રાગ દ્વેષ સુખ ના પરિણામ એ કોણે પણ જણાતા નથી, ઉપાદેય પણ એ જણાતા નથી ને જ્ઞેય પણ એ પણ જણાતા. એકલો ચિદાન ભગવાન આત્મા અંતર્સન્મુખ થઈ નિરીક્ત ધ્યાનમાં જણાય છે ને અનુભવમાં આવે છે. માટે પરમાર્થે એ પૂતગલના પરિણામને જ્ઞાન જાણતું, જો એ પૂતગલના પરિણામને જાણવા જાય તો આપણા ખુલાસો આવ્યો ને આવી ગયો કે નહીં. આ એનું નામ અજ્ઞાન છે. ક્રિયાકાર જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે. એની વાત છે. બે ભૂલ જીવની છે અનાધિકારની, બે ભૂલ છે. સમય કેમ થતું નથી, એક તો આત્મા જ્ઞાયક જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેળે પર ભાવ ને પરદવ્યનો હું કરતા છું એમ માની બેઠો છે, એક તો ભૂલી છે, અને બીજું હું પરનો જાણનાર. હા હા, પોતામાં પોતી સાધારણ ભૂલ નથી, અસાધારણ ભૂલ છે. ઊંચી ધર્મ થાય સામાન્ય જનની ભૂલ, અને વિદ્વાનોની ભણેલાની ભૂલ. કે સફર પ્રકાશક તો છે કે નહીં, પણ સફર પ્રકાશક ક્યાં રહે છે? સફર પ્રકાશકનો વાસ તેમાં ક્યાં છે? એ તો જ્ઞાનની પર્યાયનું નામ સફર પ્રકાશક છે. એમાં પરને જાણે છે ને સ્વને જાણે છે એવો ભેદ પણ એમાં, એ તો જ્ઞાન જ છે. વાત કરી આવી એવા રાગે સુખાદી રીતે અજ્ઞાન આત્મા વળે. હવે અજ્ઞાન તો ટળી ગયું છે, રાજદેશ મારા છે ને હું એનો જાણનાર છું, એ જાણવામાં રોકાતો નથી. જાણવું જુદી વાત ને જાણવામાં રોકાઈ જવું તે જુદી વાત છે. જ્ઞાની મેળો જ્ઞાનમાં જણાય છે, અને એમ પણ કહેવામાં આવે કે જ્ઞેયને જાણે છે. ખરેખર તો જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, પણ જાણે છે એમ પણ કહેવામાં આવે, પણ એ જાણવા રોકાતા નથી. જાણવામાં રોકાવાનું સ્થાન એક નાયક જ છે. જાણવું ને જાણવામાં રોકાઈ જવું, જાણનાર ને જાણવું અને પછી જાણનાર ને જાણવામાં રોકાઈ જવું તો કેવળ ના, જાણનાર ને જાણે તો સમ્યક દર્શન, અને જાણીને પછી એમાં ને એમાં જાણવા રોકાઈ જાય તો કેવળ જ્ઞાન. એ બે ભૂલ છૂટી ગઈ, થઈ ગઈ. જાણ્યું પણ ની આત્માને, અને જાણવામાં રોકાણો પણ, શ્રદ્ધા પણ ભ્રષ્ટ અને ચારિત્ર પણ. ત્યારે શું કહ્યું કે પરને જાણવા રોકાઈ ગયો. પરને જાણવા રોકાવું આ એને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર કહે. એ આત્મધર્મમાં પણ વાત આવી છે, ગુરુદેવે વાત કરી છે કે પરને કરવા રોકાણ હોય મિથ્યાત્વ, ને પરમાં જાણવા રોકાણ હોય, પણ સહજ પોતાના આત્માને જાણતા સહજ પર જણાઈ જાય એ વિષે આખો જુદો છે. તો અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થતો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. જ્ઞાન તો પ્રગટ હતું, છતાં જ્ઞાન પ્રગટ નહોતું. બે શબ્દ છે ને, જ્ઞાનનું જ્ઞાનત્વ, જ્ઞાનનું જ્ઞાન પણ પ્રગટ કરે, જ્ઞાનનું જ્ઞાન પણ પ્રગટ કરે. એટલે શું? જ્ઞાન સામાન્ય ઉપયોગ હતો, એ ઉપયોગમાં લક્ષણ ભેદ થી ભેદ કરીને જ્યાં અનુભવ થયો ત્યાં એ ઉપયોગનું નામ શુદ્ધ ઉપયોગ થયો. જ્ઞાન સામાન્ય હતું, એ અંતર્મુખ જ્યાં થયું જ્ઞાન ત્યાં એ જ્ઞાન સમ્યક જ્ઞાન ભાવસુદ્ધ જ્ઞાન શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો. માટે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો નવી પ્રગટતા થઈ. અનાદિકાળનું જ્ઞાન પ્રગટ હતું, પણ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરતો હતો, હવે આ જ્ઞાનનું જ્ઞાનત્વ કરે છે. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, પોતે આત્મા અનુભવી જ્ઞાનમય થયો થકો. આ હું રાગને જાણું છું, જો રાગને જાણું છું એ કૌંસમાં કહ્યું છે, કૌંસ છોડી દઈને વાંચો એક વાર. આ હું કોને જાણું છું ને કોને નથી જાણતો એવો વિભાગ જાણવામાં પારિશમાં નિતર વિકલ્પ ઉભો થશે. જાણું જ છું લે ને એક વાર, એક વાર તો લે કે જાણું જ છું. કૌંસ છોડો પડશે થોડીક વાર માટે, પછી સવિકલ્પ દશામાં આવતા આ રાગી તો ભૂતગલ છે એમ જાણતો વાંધો નહીં, પણ પેલા જાણું છું લે છે, પેલા રાગ ને જાણું છું લેશમાં. આ માર્મિક વાત છે ભાવજીભાઈ. નિર્વિકલ્પ ધ્યાનમાં જવા માટે સમ્યક ની સન્મુખ થયેલો લાયક જીવ રાગ ને કરું છું એ તો છૂટું, પણ રાગ ને જાણું છું એ પણ છૂટી જાય છે. જ્યારે નિર્વિકલ ધ્યાનમાં આપણને મંત્ર જાણો છો, બસ આત્માને જાણું છું એમ પણ નહીં, જાણું છો. હા હા, એ નિર્વિકલ ધ્યાન માંથી જયારે સાધક બહાર આવે છે ત્યારે હવે રાગી તો ભૂતગલ છે. 12મી ગાથા આવી, 11મી ગાથામાં અનુભવ થયો ભૂતાર્થને આશરે, પછી 12મી ગાથા તરત જ મૂકી કે રાગી તો ભૂતગલ છે, હું રાગી નથી. જાણેલો બ્રિજમાન એ સાંભળ્યું હતું કે ભાઈ કહેતા હતા કે 12મી ગાથા લેવા જેવી છે, કેમ કે વ્યવહારની વ્યાખ્યામાં જગત ભૂલે છે. જગતની ભૂલ છે કે શુભ ભાવને કરવું તે વ્યવહાર છે, આખું જગત માને છે. શુભ ભાવને કરવો તે વ્યવહાર લઈ નથી પણ અજ્ઞાન છે. અને આવતા જતા શુભ ભાવને જાણવો એનું નામ વ્યવહાર નહીં છે. નયનો ધર્મ જાણવું છે, નયનો ધર્મ કરવો નય છે, એ શુદ્ધ જ્ઞાન પ્રમાણ તેનો એક અંશ છે. જે જ્ઞાનનો અંશ પોતાના અભેદ સામાન્યને જાણે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. અને બીજો એક અંશ છે કે જે ભેદને જાણે, વિતરાગ અવસ્થા થોડી પ્રગટ થઈ, થોડો રાગ પણ પ્રગટ સાધકને થાય છે, તો ભેદને જ્ઞાન જાણે, ભેદને કરે નહીં, ભેદનો ઉત્પાદક નથી વ્યવહાર. નિશ્ચય તો ઉત્પાદક નથી પણ વ્યવહાર પણ ભેદનો ઉત્પાદક નથી, પણ ભેદનો જ્ઞાતા છે. ભેદનો જાણનાર છે તેને વ્યવહાર નહીં કહેવામાં. ભેદને ઉત્પન્ન કરું છું એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાપી છે. વધારે મારા કાને વાત આવી હતી, રસિકભાઈ કહેતા હતા કે આ 12મી ગાથા જરા જાણેલો પ્રજ્ઞાન છે ને, એ જરા આવે તો સાવ, એટલે એના અનુસંધાનમાં થોડું પછી લઈ લઉં છું. એમાં પ્રભ થાય છે વાત છે, અને થોડો એ પ્રકારનો ઉપદેશ પદ્ધતિનો પ્રકાર એમાં થોડો આવી ગયો છે. કાંઈ એ તો ઉપદેશના વાક્યમાં તો એ ઉપદેશ બોધ જુદી વાત છે, સિદ્ધાંત બોધ બે પ્રકાર પડ્યા છે. શ્રીમદ એક સિદ્ધાંત બોધ અને એક ઉપદેશ બોધ. ઉપદેશ બોધની પદ્ધતિમાં તમે આમ કરો, તમે આમ કરો, એમ ઉપદેશ બોધની પદ્ધતિમાં આવે. સિદ્ધાંત બોધની પદ્ધતિમાં તમે તમારા શુદ્ધાત્માને અનુભવો, બીજું કઈ એમ આવતું. તો 11મી ગાથામાં શુદ્ધાર્થને આપશે સંગત પ્રતિષ્ઠા એમ આચાર્ય ભગવાને કહ્યું. કેમ કે વ્યવહાર નહીં થતો એ ભૂતાર્થ છે. ભૂતાર્થને આશરે એટલે એક શુદ્ધ આત્માને આશરે સમ્યક દર્શન થાય. સ્વ પર બે ને આશરે સમ્યક દર્શન થાય, દ્રવ્યને આશરે અને પર્યાયને આશરે બે ને આશરે પણ સમ્યક દર્શન થાય. પર્યાયને આશરે ન થાય, પર્યાય સાપેક્ષ દ્રવ્યને આશરે પણ ન થાય. નવતત્વને આશરે સમ્યક દર્શન ન થાય, નવતત્વ પરિણત દ્રવ્ય એને આશરે પણ સમ્યક દર્શન ન થાય. નવતત્વથી નિરપેક્ષ કે શુદ્ધાત્મ તત્વ છે એક અખંડ ચિદાનંદ આત્મા, એક નાયક તત્વ, એની સન્મુખ થઈ અને સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શન થયું તો સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટ થયું. શબ્દ તો સમ્યક દર્શન લેખો છે, શુદ્ધાર્થને આશરે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન શબ્દનો પ્રયોગ નથી કર્યો. પણ સમ્યક દર્શન જેને પ્રગટ થાય એને સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય ને, કેમ કે જાણેલાની પ્રતીતિ હોય, ન જાણેલાની પ્રતીતિ હોય શકે નહીં. હવે એ જ્ઞાન પ્રગટ થયું અંદરમાં નિર્વિકલ ધ્યાનમાં, ક્યાં તો નય નથી, નયાતિક્રાંત હતું જ્ઞાન, ક્યાં તો અનુભવમાં જ્યાં ડૂબકી મારીને આનંદનો રસ ત્યાં આવે ત્યાં એનો ભેદ આ છે ને આ ભેદ છે ને આ ભેદાભેદ છે ને ભેદને જાણે તે વ્યવહાર નહીં ને અભેદને જાણે તે નિશ્ચય નહીં ને ભેદાભેદને જાણે તે પ્રમાણ, એવા કોઈ પણ પ્રકારના નયોના વિકલ્પ અનુભવના કાળમાં હોતા નથી. અનુભવમાં ગયો, અનુભવ થયો ભૂતાર્થને આશરે, પછી એમાં લીન રહી શકાતું નથી. કેમ કે અનાદિકાળથી ભેદભાષિત બુદ્ધિ છે, વીર્ય કમજોર છે, એટલે અંદર શકાતું નથી. એટલે સાધક નો આત્મા ફટ પવિત્ર દશામાં આવે છે, સમ્યક દર્શન રહી જાય છે. સમ્યક દર્શન સવિકલ્પ દશામાં જતું નથી. શુદ્ધ ઉપયોગ થયો પણ શુદ્ધ પણ નથી, રહી જાય છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું પણ અતિન્દ્રિય જ્ઞાન રહેતું ને રાખતું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એટલે અતિન્દ્રિય જ્ઞાન ચાલ્યું ગયું એમ છે નહીં. હવે એ સાધક જયારે સવિતો દશામાં આવે છે ત્યારે અભેદને જાણ્યો, એને અનુભવ્યો, પછી સવિકલ્પ દશામાં કહે છે કે કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર નહીં જાણે લો પ્રયોજનવાન છે. એટલે વ્યવહાર નહીં નો વિષય જાણે લો પ્રયોજનવાન છે. વ્યવહાર નહીં ના વિષયને કરવો એ પ્રયોજનવાન છે એમ લખ્યું. વ્યવહાર નહીં નો વિષય પર્યાય, વ્યવહાર નહીં વિષય પછી પછી રાગની પર્યાય હો કે વિતરાગ ભાવની પર્યાય હો, બે લઈ લેવાની. હા, રાગને જાણે અને વિતરાગ ભાવને કરે એમ નહીં નો ધર્મ નથી. કહે છે કે સવિકલ્પ દશામાં આવતા થોડી અંશે વિતરાગતા તો પ્રગટ થઈ ગઈ અને થોડોક રાગ મચકનો હજી છે. કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન, અજ્ઞાનીને નહીં અને કેવળીને પણ નહીં, બે કાઢી નાખ્યા. પરમ ભાવ ની પ્રાપ્તિ થઈ નથી, પરમ ભાવ ની કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ નથી. અને જગન્ય સુયોગ્યો છે ને મધ્યમ અંશમાં આવ્યો છે. જગન્ય ગયો, જગન્ય તો નિર્વિકલ્પ ધ્યાનમાં આવી ગયું. હવે જરા અનુત્કૃષ્ટ ભાવ, અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ પણ નહીં અને જગન્ય પણ નહીં, ને મધ્યમ ભાવમાં આવેલો સાધક છે. તો કહે છે કે એ થોડો વિતરાગ અંશ ને થોડોક રાગ અંશ જે પર્યાયમાં પ્રગટ થઈ રહ્યો છે, ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ત્યાગ કરે છે, એને જ્ઞાન માત્ર જાણે છે, માત્ર જાણે છે, પણ એ જ્ઞાન નો અંશ એને કરતું. જો એ જ્ઞાન નો અંશ રાગ ને કરે તો વ્યવહાર નહીં પણ રહેતી નથી ને નિશ્ચય નહીં પણ રહેતી, અજ્ઞાની બની જાય. પણ એ શુદ્ધ જ્ઞાન નો એક વ્યવહાર નહીં જેને કહેવામાં આવે કે ભેદને વિષય કરે છે માટે એ જ્ઞાનની પર્યાયને વ્યવહાર નહીં કહેવામાં આવે. અભેદને વિષય કરે છે માટે જ્ઞાનની પર્યાયને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. ભેદને વિષય કરે છે અને અભેદને વિષય કરે છે, કહો કહો તો જ્ઞાન જ છે, એમાં નહીં ભણું નથી. તો અહીંયા વ્યવહાર નહીં જાણેલો પ્રિજમાન કોઈ કોઈને કોઈ વખતે, હવે સાધક છે કોઈ વખતે એમ શા માટે લખ્યું કે સવિકલ્પ દશાના કાળે, નિર્વિકલ્પ ધ્યાનના કાળે આ રાગ જણાતો જ નથી. એ તો ફરીથી પાછો સદુપયોગમાં આત્મા જણાય, કે ભલે નાસ્તિક રૂપે લોકાલોક જણાય, એની વાત અહીંયા ગૌણ છે. વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે જૈન દર્શનની. નયનો ધર્મ જાણવું છે, નયનો ધર્મ કરતા પણ નથી. જો કરતા પણ નયમાં જ્ઞાનમાં આવે તો નય એટલે જ્ઞાન રહેતું નથી, અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાનના ગર્ભમાં જાણવું છે, જ્ઞાનના ગર્ભમાં કરવું ભોગવું છે જ નહીં. ઉત્પાદ થયેલા જ્ઞાનના ગર્ભમાં માત્ર જાણવું 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 છે બસ. એમાં રાગનું કરવું ને દુઃખનું ભોગવવું, સવિકલ્પ દશામાં રાગનો ને દુઃખનો જ્ઞાતા છે પણ ભોગતા કરતા નથી. કરતા ભોગતાની બુદ્ધિ થાય તો વ્યવહાર નહીં રહેતી નથી ને નિશ્ચય નહીં પણ રહેતી નથી. આ ધાર્મિક ગાથાનો સાર આ છે. બાકી ઉપદેશના કથનમાં થોડો એમાં લખવું હોય તો ગૌણ કરો, કઈ ઉપદેશ શોધમાં તો અનેક વાત આવે. નિયમ સારમાં કહે કે નિયમથી કરવા યોગ હોય તો કેવા શબ્દો વાપરા છે, નિયમ છે કર્તવ્ય કરવા જો હોય તો સમ્યક જ્ઞાન ચારિત્ર ના પરિણામ શું કરજે.
પણ વ્યવહાર ના પરિણામ તો કરવાયો, એનો નિષેધ કરવા માટે કરવાયોગ છે. ઉપદેશ ના કથન ની પદ્ધતિ નો પ્રકાર જુદો છે અને એને સમજવું એ પ્રકાર જુદો છે. કેટલીક વખત કેટલા શબ્દો હોય એના પ્રમાણમાં અર્થ થાય અને કેટલી વખતે શબ્દો કઈ નીકળ્યા હોય ને અર્થ ગંભીર અંદર જુદા પ્રકારનો પણ. ત્યાં તો એટલો નિષેધ કરવા માટે કહ્યું કે વ્યવહાર રત્નતેના પરિણામ જે બંધનું કારણ છે એ કરવાયોગ નથી. ત્યારે શું કરવાયોગ છે? પ્રગટ કરવાયોગ. કરવાયોગ એટલે કરતા બુદ્ધિ નથી. પ્રગટ કરવાયોગ શું છે? કે આત્માનો અનુભવ પ્રગટ કરવા યોગ્ય. ગુરુદેવે તો હજારો લાખો વાર આ વાત કરી છે, એક વાર નહીં લાખો વાર, કે આત્મા નો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું. જાણવું રહેશે કે નહીં? તો એ સ્વનું જાણવું તને આવવાનું જ નથી. સાંભળતો ખરો? પેલી ચીજ કથા ક્યાં માંડી? એક વાર આત્માના પણ દર્શન કરી લે, પછી પરનું જાણવું એને વ્યવહાર કહેવામાં આવે છે. એ પણ દેહ સંબંધે નું જ્ઞાન જ જણાય છે, આ એક મોટી ભૂલ ભણેલા છે. રાગનું ને પરનું કરવું એ સામાન્ય જન ની ભૂલ છે, અને સફર પ્રકાશક ના નામે પરનું જાણવું એના જ્ઞાન માંથી ખસતું નથી. એટલે જ્ઞાતા જ્ઞાન નો આવિર્ભાવ પછી શું કહ્યું? રાગી તો ભૂતગલ છે, એટલે રાગ તો ભૂતગલ કરે છે. હું કરતો રાગ નો સદભાવ છે, ચારિત્ર નો દોષ માં રાગ નો સદભાવ છે. એના સદભાવમાં પણ આત્મા કરતા રહે છે. આ જૈન દર્શન ની વિશેષતા છે. સર્વાંશે સમ્યક દર્શન થતા વેદ જ કઈ યથા ક્યાં ચારિત્ર પ્રગટ થાય છે નથી. રાગી તો ભૂતગલ છે, અર્થાત રાગ તો ભૂતગલ કરે છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાન થી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મ નો અકર્તા પ્રતિભાસ છે. અકર્તા છું એવો પ્રતિભાસ થયો, હું કરતા છું એવો પ્રતિભાસ થતો હતો. રાગાદી નો હું કરતા છું એવો પ્રતિભાસ થતો હતો, એમ જણાતું હતું, એમ દેખાતું હતું, એમ થતું નહોતું. શું કહ્યું?
પ્રતિભાસમાં ફરક પડી.
અજ્ઞાન દશામાં એમ ભાસતું હતું કે આ હાથને મેં ઊંચો કર્યો. સોમવારે મિથ્યા દ્રષ્ટિ હતો, હાથને મેં ઊંચો. મંગળવારે સમ્યક દર્શન થયું, પોતાની લાયકાત ને ગુરુની કૃપા થી મંગળ, એટલે મંગળ લીધો. ત્યારે હાથ ઊંચો થાય છે એમ હું જાણું છું, હાથ ને હું ઊંચો કરતો નથી. કેમ કે એનો કરતા ભૂતગલ છે, હું એનો કરતા નથી. એમ અંદર કઈ ફેર નહીં. બે ની ક્રિયા, બે ને હાથ હલે, એક કે હું હલાવું છું, બીજે એક હલતા હાથ ને હું જાણું છું. ન હલે એને હલાવી શકું નહીં, અને હલે એને મારી હલાવવાની અપેક્ષા છે નહીં. એમ અંદર માં રાગ થાય, અંદર માં સાધક ને પણ રાગ તો થાય છે ને. રાગી તો ભૂતગલ છે, લખો પીડ્યો કે નહીં? રાગ નો સદભાવ છે, પણ એ રાગ નો રચનાર ભૂતગલ છે, હું એનો રચનાર નથી. માત્ર રાગી ભૂતગલ છે એમ જાણવામાં આવે છે, પણ રાગી હું છું એમ હવે જાણવામાં આવતું નથી. માટે તે રાગાદી કર્મ નો અકર્તા પ્રતિભાસ છે. જો રાજાજી કર્મ નો અકર્તા થયો એમ ન લખતા રાજાજી કર્મ નો અકર્તા છું એમ એને પ્રતિભાસ થયો. કુંકુંદ ભગવાન એમ કહ્યું કે અકર્તા થાય છે. કુંકુંદ ભગવાને પર્યાય ની મુખ્યતા એમ કહ્યું કે અકર્તા થાય છે. કરતા થતો હતો પર્યાય અપેક્ષા કરતા પૂર્વે હું કરતા બની જાવ માટે હું અકર્તા છું એમ પ્રતિભા થયો. સુખનો વાત છે. હું કહ્યું આ તો મહા મંત્રો છે. આમાં પેલા રાગ નો કરતા થયો નતો પણ રાગ નો કરતા છું એમ એને ભાસતો હતો. એનો ભાવ ભાષણ અજ્ઞાન હતો. એટલે અમૃતચંદ્ર આચાર્ય એવી વાત કોઈ નો હીરો મૂક્યો એને અજ્ઞાન દશામાં કે આ રાગ નો કરતા છું એમ પ્રતિભાસતો હતો. એ રાગ નો કરતા બન્યો નતો, એક સમય માત્ર બને નહીં. જળ નો કરતા ચેતન જો બને તો ચેતન જળ ભાવ ને પામી જાય, ચેતન રહી શકતું નથી. પણ હું કરતા છું એમ એને પ્રતિભાસતું છું. એ પ્રતિભાસ એમ ભાસું એમ લાગું એમ જાણું એનું અજ્ઞાન. એ અજ્ઞાન દૂર થયું. હવે અજ્ઞાન દૂર થયું એટલે પેલા કરતા તો નહોતો, કરતા છું ભાસતું હતું, એ પ્રતિભાસ દૂર થયો એટલે અકર્તા થયો. અકર્તા છે એમ પ્રતિભાસે છે, અકર્તા થયો નથી. અકર્તા થયો તો પેલા પૂર્વે હું કરતા હોવો જોઈએ માટે દ્રેવ દ્રષ્ટિથી વાત કરી કે અકર્તા પ્રતિભાસ. હા, કુંકુમ ભગવાને પર્યાય ની પ્રધાનતાથી વાત કરી, આને દ્રેવી ની પ્રધાનતાથી પણ નીતિ. ભાસે લગા, બસ બસ પ્રતિભાસ ખોટા હતા, ખોટા પ્રતિભાસ ભાઈ. હા, અકર્તા પણ છૂટા નહીં થા. પર્યાય અપેક્ષા થી કરતા કથનચિત હુવા થા તો ભી પૂરી સમય અકર્તા રહા થા. અકર્તા રેકર પર્યાય દ્રષ્ટિ સે પર્યાય મેં કરતા પણ આપી હૈ, બાકી અકર્તા પણ છોડકર અકર્તા કરતા બનતા હૈ, એસા તીન કાળ મેં બનતા નહીં હૈ. અકર્તા એક સમય કરતા બન જાવે તો દૂસરે સમય સાક્ષી અકર્તા જીવ બન શકે નહીં. માટે સુરક્ષિત અકર્તા તો અકારક અને અવેદક જૈન દર્શન નો પ્રાણ છે. આત્મા અકર્તા છે એ જૈન દર્શન ની પરાકાષ્ઠા છે. ગુરુજી ખિલચિનભાઈ ગર્ભા થયો સિદ્ધિ કેવળ જ્ઞાતા હો, ઓનલી જ્ઞાતા, કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા એમ છે. જ્ઞાન ની પર્યાય કોઈ જ્ઞાન કરતા નથી. જ્ઞાન ની પર્યાય માં ક્રિયા થાય છે અને જ્ઞાન જાણે છે. જ્ઞાન થી વિરુદ્ધ એવા સમસ્ત રાજાદી કર્મ નો અકર્તા પ્રતિભા છે. જેવું હતું એવું ભાઈ, જેવું હતું એવું ભાઈ, તો વિપરીતતા નીકળી ગઈ એટલે જ્ઞાની. જયારે ભાવા જયારે આત્મા રાગ ને સુખાદી અવસ્થાને જ્ઞાન થી ભિન્ન જાણે, અર્થાત જેમ શીત ઉષ્ણપણું ઉદગલ ની અવસ્થા છે તેમ હો, એવી જ રીતે કઈ તફાવત નથી એમાં. આ દેશના લતી સાંભળવાનો જે રાગ ઉઠે છે ને એ જીવના પરિણામ નથી. એ પરિણામ ને જાણનારું જે જ્ઞાન છે ને તે જીવના પરિણામ છે. અને જે રાગ છે તો જ્ઞેય માં જાય છે, જ્ઞાન માં આવતો તેમ રાગ દ્વેષાદિ પણ ઉદગલ ની અવસ્થા છે. અનાદિ અનંત ની સ્થિતિ છે. હો, એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે, પોતાને અકર્તા કહો કે જ્ઞાતા જાણે અને રાગાદી ઉદગલ ને જાણે. એમ થતા રાગાદી નો કરતા આત્મા થતો નથી. જ્ઞાતા જ રહે છે. જ્ઞાતા થતા એને સંસાર અલ્પકાળમાં તો એનો મોક્ષ. લેતા પેલા આપણે થોડા મથાળા જોઈ જઈએ. કથા
Thank you.
શરૂઆતની 288 ગાથા છે એનો મથાળો, ખાલી મથાળા જ હું વાંચી જાઉં છું. મથાળા વાંચવાનો અર્થ છે કે સ્વયં પછી એનો ઉત્તર તમારા જ્ઞાનમાં શું આવે છે એ સ્વયં તમે જરા વિચારો તો ત્યારે ઉછીને લીધેલું જ્ઞાન શકશે નહીં. શાંતિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો જે જીવ બંધનો છેદ કરતો નથી, બંધનો છેદ કરતો નથી એટલે રાગને આત્માથી જુદો પાડતો નથી, પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે કે મોક્ષ પામતો નથી. સંસાર અવસ્થામાં તો કર્મથી બંધાયેલો છે, રાગથી ભાવબંધ પણ જીવમાં થાય છે, મને એનો સ્વીકાર છે. આ બંધનો સ્વીકાર કરવા માત્રથી બંધનો અભાવ થતો નથી. હું મિથ્યા દ્રષ્ટિ છું, જેવો છું એ હું સરળતાથી સ્વીકાર કરું છું. એટલી સરળતા, એ વક્રતા છે, સરળતા નથી. પર્યાય ઉપર આપણો પર્યાય ભાવ કર્મ ભાવ આપણો પ્રગટ થાય છે અને દર્શન હોયમાં નિમિત્ત છે એવું માત્ર જાણવાથી એને સંતોષ થઈ ગયો. પુણ્ય પાપ આશ્રવ અને બંધ ચાર તત્વને જાણવામાં રોકાઈ ગયો, પણ એને છેદવાનો પુરુષાર્થ કર્યો, સંતોષ છે તે મોક્ષ પામતો નથી. એટલું મથાવો. હવે આગળ 291 નું મથાવો. બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો, બંધના સ્વીકાર માત્રથી બંધ ભાવ બંધનો ભાવ ન થાય, અને બંધનો વારંવાર વિચાર કરે તો પણ બંધનો ભાવ ન થાય. જેમ કોઈને બેડી થી બંધાયેલો હોય તો બંધાયેલો છું બંધાયેલો છું એમાં કઈ એ મુક્ત ન થાય, પણ બેડીને તોડે તો મુક્ત થાય. બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી. હવે જે બંધનો વિચાર કરે છે નવ તત્વમાં બંધ તત્વનો, એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે એ બંધ તત્વનો વિચાર કરે છે ને એ વિશુદ્ધ પરિણામ ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાનમાં કશાયની મનતાની અપેક્ષા એ ધર્મ ધ્યાન પૂર્વકનો વ્યવહાર ધર્મ ધ્યાનની વાત નથી. જો બંધથી છૂટવાનું કારણ તેમ કર્મની બંધાયેલા કર્મબંધ સંબંધી વિચાર સંકલા પણ કર્મબંધથી છૂટવાનું કારણ થાતી આ કથનથી કર્મબંધ સંબંધી વિચારનું સંકલાત્મક વિશુદ્ધ ધર્મ ધ્યાન, વિશુદ્ધ એટલે શુભ કૌંસમાં શુભ શુભ ભાવ, એ નવ તત્વમાં બંધ તત્વ છે. બંધ તત્વનો વિચાર કરે છે એ પાપના પરિણામ નથી, કેમ કે કષાયની તીવ્રતા વખતે તત્વનો વિચાર ન ચાલે. કષાયની મંદતા હોય મંદતાના કાળમાં એ વિચાર કરે તો એ બંધ તત્વનો વિચાર કરે છે, તેથી ધર્મ ધ્યાન વળે. હવે એનું ફળ શું છે? જેમની બુદ્ધિ અંધ થઈ ગઈ છે, અરે બંધ તત્વનો વિચાર કર્યો વળી એને વિશુદ્ધ ધર્મ ધ્યાન કહ્યું અને એ ધર્મ ધ્યાન વળે આંધળો થઈ ગયો. આમાં તો ભાઈ સમયસાર તો સમયસાર છે, ભાવો પ્રમાણ ના. જેમની બુદ્ધિ અંધ છે, શુભ ભાવ નો પક્ષ થઈ ગયો છે ને, આમ કરવાથી મારો મોક્ષ હશે, કોઈ કરતા કરતા મોક્ષ થશે તેમને સમજાવવામાં આવે છે. પછી 292 નું મથાવ. જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્ર થી પણ એનું માત્ર જ્ઞાન કરવું એવા જ્ઞાન માત્ર થી પણ મોક્ષ નથી, અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી એમ આપે કહ્યું આગળ કહ્યું, તો શિષ્ય પૂછે છે કે તો મોક્ષ નું કારણ શું છે? એમ પૂછવામાં આવતા હવે મોક્ષ નો ઉપાય કહે છે. 92 નું બતાવું. માત્ર આજ અર્થાત બંધનો છેદ જ મોક્ષનું કારણ છે. બંધનો વિચાર બંધના અભાવનું કારણ, વિચાર એટલે માનસિક વિચાર, વિચાર એટલે એમાં શુભ ભાવ કશાયની મનતા ધર્મ ધ્યાન કર્યું જેની માં બુદ્ધિ પીડાઈ ગઈ, બુદ્ધિમાં આંધો થઈ ગયો, આત્મા તો નથી. રાગ ના પ્રેમ માં પડેલો વિતરાગ પરમાત્મા ને જોઈ શકતો નથી. માટે અંત કહ્યું માત્ર આ જ, અર્થાત બંધ નો છેદ જ મોક્ષ નું કારણ. કેમ છે? આટલા ઉપાય કરવા માત્ર થી એ મોક્ષ થઈ જાય છે. તો માત્ર આ જ, અર્થાત બંધ નો છેદ જ, બંધ નો અભાવ જ મોક્ષ નું કારણ કેમ છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે. ચરણનું બતાવું છું. હવે ચોરાણું બતાવું. આપણે ગાથા ચોરાણું લેવી છે. પાંચ મિનિટ બાકી છે. સાવળે સીધા કરાય છે. શિષ્ય અહીંયા સુધી તૈયારી કરી છે કે આત્મા ને બંધ જુદા તો પાડી શકાય છે, શકાય છે, પણ આત્મા ને રાગ ને જુદા પાડવાનું સાધન શું છે? જુદા કરવાનું, એટલે જુદા કરવાનું કોઈ સાધન હોવું જોઈએ. આત્મા ને બંધ શા વડે? આત્મા ને વિષાદનો રાગ કે ભાવ બંધ એને જુદા કરવા શા વડે? શા વડે એનું કરણ સાધન શું છે? જુદા પાડવાનું, જુદા કરાય છે, જુદા કરાય છે. અર્થાત ક્યાં સાધન વડે જુદા કરી શકાય છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર નથી. બે ના લક્ષણ નિશ્ચિત છે. બધનું લક્ષણ રાગ છે ને જીવનું લક્ષણ ચેતના છે. બે ના લક્ષણ અનાદિ અનંત, અનાદિ અનંત બે ના લક્ષણ ભેદે ભેદ છે. ચેતન નું લક્ષણ, આત્મા નું લક્ષણ ચેતન છે અને બંધ નું લક્ષણ રાગ છે. એ નિયત લક્ષણો થી પોતપોતાના નિશ્ચિત લક્ષણો થી છેદાય છે. છેદાય છે એટલે જુદા કરી શકાય છે. હવે કેટલી વાતો ઉપરથી ચાલતી આવતી હતી એ વાત પણ શિષ્યના પ્રશ્નનો ઉત્તર હવે આપે. એ પ્રશ્ન કર્યો ભણે છેદવામાં આવતા એ પુરુષાર્થ એની મેળે પીડા પીડા એ જુદું નહીં પડી જાય. પથારીમાં ઉતા ઉતા એમ કે છે ભૂખવી પડે. પ્રજ્ઞારૂપી છીણી વડે, પ્રજ્ઞા એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, પ્ર અને જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું ખાસ પ્રકારનું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન વડે એ છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. જે રાગથી આત્માને જુદો પાડવો છે તો રાગ, રાગને જુદા પાડવાનું સાધન બની શકતું અને જે ઇન્દ્રિય જ્ઞાન જે રાગમાં અનુભૂતિ કરે છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે રાગથી આત્મા જુદો પડી શકતો નથી. એના માટે તો કોઈ પ્રજ્ઞા એટલે આત્માનો અનુભવ એટલે અતિન્દ્રિય જ્ઞાન એટલે ભાવસુખ જ્ઞાન એ વડે રાગથી આત્મા જુદો અનુભવમાં આવે છે. વખત થઈ ગયો પછી
એમાં મોક્ષ નો અધિકાર ચાલે છે. મોક્ષ થવા પહેલા પ્રત્યેક જીવને પરિપૂર્ણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવી પરિપૂર્ણ દશા પ્રગટ થાય તેને પરમાત્મા મોક્ષ કહે છે. એ મોક્ષની દશા થવા પહેલાં એ જીવને ઉત્કૃષ્ટ ચારિત્રની દશા આવે છે અને જેને ચારિત્ર દશા આવવાની હોય એની પૂર્વે એને સમ્યક દર્શન થાય છે. તો સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર હોય છે અને ચારિત્રની પરિપૂર્ણતા થતાં મોક્ષ થાય છે. તો છે તો મોક્ષનો અધિકાર સાક્ષાત કારણ તો ચારિત્ર છે. સ્વરૂપને રમણતા ચારિત્ર એટલે પાંચ મહાવ્રતના વિકલ્પ છે ચારિત્ર નથી. એ તો ચારિત્રનો મળ અને મેલ છે. આ બધા આગમના વચનો છે, કોઈના ઘરની વાત નથી. ચારિત્ર એટલે શુદ્ધ આત્માની રમણતામાં જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને સ્થિરતાને લીનતા વધતી દશા હોય એવા આત્માના પરિણામને ભગવાન ચારિત્ર કહે છે. એ ચારિત્રનું કારણ પણ સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનની પ્રગટતાનું કારણ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનથી આત્માને આત્માનો અનુભવ થાય છે. એ અનુભવ દશાને પરમાત્મા સમ્યક દર્શન કહે છે. તો અહીંયા શિષ્યનો પ્રશ્ન છે, આત્માને બંધ સા વડે જુદા કરી શકાય છે? જેમ પાણી મેલું થયું તો એ મેલ અને સ્વચ્છ પાણી એને જુદા કરવાનું સાધન શું? કે એને માટી નાખે તો જુદું માટીથી થાય? માટી સાધન અને પાણી નાખે તો પણ મેલ નીકળે નહીં, ત્યારે શું એને માટે ફટકડીને સાધન કહેવામાં આવે છે? આ તો ભિન્ન સાધનનો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં તો અભિન્ન સાધન લેશે. એમ આત્માને બંધ સા વળે, કયા સાધન વડે, કયા કર્ણ નામ સાધન વડે ભગવાન આત્માને આ રાગથી ભિન્ન અનુભવી શકાય છે? એનું સાધન શું અથવા કયા સાધન વડે જુદા કરી શકાય છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે. ટીકા: આત્મા અને બંધને અથવા સુખમય આત્માને અને દુઃખમય એવા આશ્રવ તત્વને, સુખ અને દુઃખ એ બેને જુદા પાડનારું સાધન શું છે? દુઃખથી ભિન્ન સુખમય આત્માનો અનુભવ થાય એનું સાધન શું છે? આત્માને બંધને અથવા આત્માને ને રાગને, આત્માને ને મિથ્યાત્વના પરિણામને દ્વિધા કરવાનું, જુદો પાડવું એક ક્રિયાકાર્ય છે. જુદું પાડવું બેને એનું નામ કાર્ય છે. જેમ ઘઉં અને કાંકરા એક સાથે આવેલા હોય તો એને જુદા પાડવાની જે પ્રોસેસ છે તેને ક્રિયા કહેવામાં આવે છે. એમ કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, એ જુદા કોણ કરી શકે? કે ગુરુની કૃપા થાય તો એ જુદા કરી શકે કે ના? એ કરતા પણ શ્રી ગુરુમાં નથી. ગુરુની કૃપા થાય તો સમ્યક દર્શન થઈ જાય કે ના? ત્રણ કાળમાં થઈ શકે નહીં. ત્યારે એ જુદા પાડનાર કોણ છે? જુદા પાડનાર કોણ અને જુદા પાડનારને જુદા પાડવાનું સાધન શું એની પાસે છે કે જેના વડે આ રાગથી જુદો પડે? પેલું જુદો પાડનાર કોણ? આત્માને રાગ, બેને જુદા કરવાનું જે કાર્ય થાય છે, તો કાર્ય થાય તો કોક એનો કરતા હોવો જોઈએ. તો એનો કરતા કોણ? કે આ આત્મા. એનો કરતા, જુદા પાડવાનું કરતા કોણ? કે આત્મા. અને એ જુદા પાડવાનું સાધન શું? કે આત્મસન્મુખ થયેલી અનુભવ દશા, પ્રજ્ઞા. કાર્યમાં કરતા જે આત્મા એમ લીધું, પેલા કરતા લીધો, અને તેના કર્ણ સંબંધી એનું સાધન શું? કેમ કે કરતા હોય એને કોઈ સાધન કાર્ય માટે જોઈએ. કાર્ય શું કરવું છે? કે આત્માને રાગ બેને જુદા પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લેવો છે અને રાગનો સ્વાદ છોડી દેવો છે. આ અનાદિકાળથી જ્ઞાનનો સ્વાદ નહોતો આવતો, રાગનો સ્વાદ આવતો હતો, આ કુર્તાનું વેદન થતું હતું. હવે એ રાગ અને આત્મા બેને જુદા પાડનારું પોતાનો આત્મા જ છે, એ કરતા છે. અને કરતા હોય તો કોઈ સાધન પણ એને જોઈએ. તો કરણ એટલે સાધન સંબંધી મીમાંસા કરવામાં આવતા, મીમાંસા એટલે ઊંડા પ્રકારની વિચારણા કરવામાં આવતા, આત્મા તો કરતા છે પણ હવે એમાં તો કોઈ વિચાર ભેદ કે મતભેદ નથી, પણ સાધનમાં મતભેદો છે. કોઈ કહે કે આ પુણ્યનું સાધનથી આત્માને આત્માનો અનુભવ થાય, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે ઉપવાસ કરવાથી. ધર્મ કેમ થાય કે ભાઈ ભિન્ન ભિન્ન સાધન હોય, જવું છો તો બધાને આપણે એક જ રસ્તે કે ના, એનું જે સાધન છે એ આત્માની જાતનું સાધન જોઈએ. આત્માની જાતનું સાધન એ રાગને જુદો પાડી શકે છે. રાગ અને આત્મા એની બેની એકત્વ બુદ્ધિ છે, એને જુદા પાડવાનું સાધન આત્માની જાતનું હોય. રાગથી રાગ જુદો ન પડે, તેમ એને જુદા પાડવાનું સાધન રાગ એ ભિન્ન સાધન છે, ભિન્ન સાધન નહીં. કેમ કે આત્માની જાતનું એ સાધન નથી, કેમ કે રાગથી તો જુદું પડવું છે, તો રાગ સાધન ન થઈ શકે. તો રાગ સાધન ન થાય તો કાંઈ નહીં, પણ શાસ્ત્ર જ્ઞાન એ તો સાધન ખરું ને, આત્માને રાગને જુદા પાડવાનું સાધન ખરું કે નહીં કે ના, એ પણ ભિન્ન સાધન છે. એ પણ જેમ રાગ ભિન્ન છે, એમ પરાલંબી ઇન્દ્રિય જ્ઞાન એ પણ ભિન્ન છે. જે ઇન્દ્રિય જ્ઞાન આત્માને રાગ એને એકત્વપણે જુએ, એ ઇન્દ્રિય જ્ઞાન એને વિભક્ત કરી શકતું નથી. તો અહીંયા અભિન્ન સાધન જોઈએ. વજન છે અભિન્ન સાધન. અભિન્ન એટલે જેવો આત્મા, એ જ જાતનું એનું સાધન જોઈએ. આત્મા અતિન્દ્રિય જ્ઞાન, ભાઈ આત્મા છે તો એનું જે સાધન છે એ પણ અતિન્દ્રિય જ્ઞાન હોય, એ જ રાગથી આત્માને જુદો પાડી શકે, એને અભિન્ન સાધન કહેવામાં આવે છે. સમજાવવા માટે એમ કહેવાય કે પ્રજ્ઞા વડે આત્માને રાગ જુદા કરી શકાય છે, પણ એ પ્રજ્ઞા વડે એ સાધન કયો તો એ ભિન્ન સાધન તો નથી, છે તો અભિન્નની જાતનું, પણ ભેદરૂપ સાધન છે. એ ભેદરૂપ સાધનથી પણ રાગથી જુદો પડતો નથી, એમાં પણ વિકલ્પની ઉત્પત્તિ. ઝીણી સૂક્ષ્મ વાત છે, કરવા જેવું આ છે. અનંતકાળથી નહીં કર્યું એવું કાર્ય કરવાનું છે. એની ઊંડી મીમાંસા કરવામાં આવતા નિશ્ચયે, એટલે કે નિશ્ચય નહીં, પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી. ચૈતન્યમય વિભુ પ્રભુ ભગવાન જે આત્મા છે, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા, એને રાગથી પુણ્ય પાપથી ભિન્ન પાડીને અનુભવવો. આત્માનો અનુભવ તો અમારે કરવો છે, પણ આત્માના અનુભવ કરવાનું સાધન શું? કે થોડી કષાયની મંદતા થાય ને તો એને અનુભવમાં મદદરૂપ થશે કે ન થાય. કેમ ન થાય? કે એ ભિન્ન સાધન છે, આત્માની જાતનો એ ભેદ નથી, માટે ભિન્ન સાધન છે. ઇન્દ્રિય જ્ઞાન એ પણ પરાલંબી હોવાથી એ પણ ભિન્ન સાધનમાં જાય છે. ત્યારે હવે શું કરવું? કે અતિન્દ્રિય જ્ઞાનમય જે આત્મા છે બિરાજમાન, એની અંતર સન્મુખ થતાં એક નવું, અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું આત્મસન્મુખના પરિણામ અતિન્દ્રિય જ્ઞાન, જેને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં, એવું એક જ્ઞાન નવું પ્રગટ થાય છે. કે પણ સાધના છે નહીં ને, કે જો તું આ આત્માને રાગને જુદા પાડવાનું સાધન શોધીશ તો તને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જશે, નવું પ્રગટ થશે. એક કરુણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ, ભગવતી પ્રજ્ઞા જ એટલે કે અતિન્દ્રિય જ્ઞાન, જેને મન અને પાંચ ઇન્દ્રિયનું અવલંબન અંશે છૂટી જાય છે, એવું એક જ્ઞાન નવું પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણતો નથી એમ તું જાણ. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણતો નથી એમ તું જાણ, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી એમ તું જાણ. માટે ઇન્દ્રિય જ્ઞાન આત્માને અનુભવવાનું સાધન નથી. ત્યારે કયા સાધન વડે આત્મા રાગથી જુદો પડીને એ આનંદનો સ્વાદ આવે, એ સાધન કયું? કે ભગવતી પ્રજ્ઞા જ, ભગવતી એટલે આત્મસન્મુખ થયેલું જે જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું જ્ઞાન ભગવતી પ્રજ્ઞા જ, કૌંસમાં જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ, આ અતિન્દ્રિય જ્ઞાન છે. અને મનનો સંગ નથી, અંશે છૂટી જાય છે, સર્વાંશે છૂટે તો કેવળ જ્ઞાન થાય. મનના સંગે તો નયના વિકલ્પ ઉઠે, આત્માનો અનુભવ ન થાય. અને આત્મા નયાતીત છે અને જ્ઞાન પણ નયાતીત છે. ભલે શુદ્ધ નયને થી આત્મા અનુભવાય છે, નિર્વિકલ્પ શુદ્ધ નય, પણ અહીંયા નયનું કામ છે ને જ્ઞાનનું કામ છે. અમારા એક રાજકોટમાં લખાણીભાઈ છે, કિશોરભાઈ લખાણી, આપણું ખાસ કાર્યકર્તા છે. તો એકવાર તમારી માફકી બોલ્યા કે આ ભૂલાઈ જાય છે. પછી મેં કહ્યું તમારી દુકાનમાં કેટલા સ્પેરપાર્ટ છે, મોટરના સ્પેરપાર્ટ? કે ભાઈ કહું, જો 10,000 સ્પેરપાર્ટ છે. કેટલા? 10,000 સ્પેરપાર્ટ. એના પાછા નંબર, કઈ મોટરનો કયો પાર્ટ ક્યાં પડ્યો છે અમને ખબર. અને 5 વર્ષ પહેલા અમે એ પાર્ટ લઈ આવ્યા હોય એની ખરીદ કિંમત અમારા જ્ઞાનમાં 5 વર્ષનું વ્યાજ અને વખાર ભાડું ચડીને અત્યારે શું પડતર થઈ એ પણ અમારા જ્ઞાનમાં. આ કોમ્પ્યુટર છે, અને અત્યારે આ ભાવ કહું તો મને આટલો નફો મળે, એટલું બધું વ્યાજ છે. પણ આ વાત યાદ રહેતી
નથી, કારણ
રુચિ નથી.
બસ
સ્પેર પાર્ટમાં નફો થાય તો સુખ મળે, આમાં ક્યાં પૈસો મળે છે ને ક્યાં આમાં સુખ મળે છે? વિશ્વાસ નથી. આત્મામાં સુખ છે એને વિશ્વાસ આવતો નથી. એ જડમાં સુખને શોધે છે, અને સુખ 3 કાળમાં, જડમાંથી આવે એવું
નથી,
રાગમાંથી ના આવે, ઇન્દ્રિય જ્ઞાનમાંથી ના આવે. આ હા હા, બીજું ભાઈ તો કઈ લક્ષ્મીમાંથી આવે હું? જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ છેદનાત્મક કર્ણ છે, કર્ણ નામ સાધન છે. આત્મા ને રાગ એ બેને જુદા પાડીને, રાગનું લક્ષ છોડીને, રાગનું જ્ઞાન પણ છોડીને, રાગ સંબંધેના જ્ઞાનને પણ છોડીને, અને આ આત્મા છે ને આ આત્માનું જ્ઞાન થાય એવા ભેદને પણ છોડીને, અભેદપણે જ્યારે કરણથી આત્મા અનુભવમાં આવે ત્યારે રાગથી જુદો પડી જાય છે. છેદનના સ્વભાવવાળું કરણ નામ સાધન છે. આ સાધન નવું પ્રગટ થઈ શકે છે. આ જે સાધન છે એ નવું પ્રગટ થાય છે, ભલે સમ્યક દર્શન જ્ઞાન ન હોય, પણ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ શકે છે. ભલે ભાવશુદ્ધ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ન હોય તો પણ જેને અબધ સ્પષ્ટ શુદ્ધ આત્મા દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યાં જ્ઞાન એમાં વળીને અનુભવ થાય. તે પ્રજ્ઞા વડે આત્મ સન્મુખ થયેલા જે પરિણામ એને પરમાત્મા પ્રજ્ઞા કહે છે. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતા, એટલે કે રાગને આત્માથી જુદો પાડવામાં આવતા, તેઓ નાનાપણાને અવશ્ય પામે છે. આ બેનું એકત્વ ભાસતું હતું, એ બે વચ્ચે જ્યાં પ્રજ્ઞા પડી છીણી ત્યાં બે પણ જોવામાં આવી. બેનું એકત્વ ભાસતું નથી, નાનાપણાને એટલે જુદાપણાને પામે છે. નાનાપણાને અવશ્ય પામે છે, નક્કી ફર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ ધર્મ કરવાની શરૂઆતની વાત ચાલે છે. આ વૃદ્ધિને પૂર્ણતાની વાત તો અલૌકિક અપૂર્વ છે. કેટલાક એમ કહે કે આ સમયસર તો મુનિને વાંચાયો છે. અરે મિથ્યા દ્રષ્ટિને વાંચવા યોગ્ય. નવ તત્વનું આ શાસ્ત્ર છે, નવ તત્વનું સિદ્ધાંત તો સમ્યક દર્શન. નવ તત્વ જોવાની, જાણવાની, ભણવાની કઈ જીવોને ખબર પડતી નાનાપણાને અવશ્ય પામે છે. માટે પ્રજ્ઞા વડે જ કોઈ બીજું સાધન નથી. કેટલા ઉપવાસ કરવા, કેટલા વ્રત કરવા, કેટલા બેંગ્લોરમાં મંદિર બંધાવવા, કેટલી શિબિર કરવી, કેટલા શાસ્ત્ર વાંચવા, કે ભાઈ એ કોઈ સાધન, આત્માના અનુભવ માટે સાધન નથી. પ્રજ્ઞા માટે, પ્રજ્ઞા વડે જ, એટલે અંતર સન્મુખ થયેલી જ્ઞાનની દશા વડે જ દશાવાન આત્મા જણાય છે. સવારે આવ્યું તું કે દ્રવ્ય દ્રવ્યને નથી જાણતું, પણ દ્રવ્યને પર્યાય અંતર્મુખ થાય એ જાણે છે, પ્રસિદ્ધ કરે છે. સવારે આવ્યું માટે પ્રજ્ઞા વડે જ, અંતર્મુખ જ્ઞાન વડે જ, એ જ્ઞાન અંતરમાં વળે છે ત્યારે દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય સર્વથા છૂટી જાય છે. ઉપયોગ આત્માની અભિમુખ થાય છે. સર્વાંશે ઉપયોગ અંદરમાં આવે ત્યારે નિમિત્તનું લક્ષ્ય છૂટે છે, રાગનું લક્ષ્ય છૂટે છે, ખંડ જ્ઞાનનું લક્ષ્ય પણ છૂટે છે, અને અંદરમાં વળતી પર્યાયનું પણ લક્ષ્ય છૂટી જાય છે અને દ્રવ્ય ઉપર જાય છે. તો અભેદ પણ અનુભવ માટે પ્રજ્ઞા વડે જ આ ઉપયોગ અંદરમાં વળ્યો. એ જ્યાં સુધી લક્ષ્ય હોય ત્યાં સુધી એનું નામ પ્રજ્ઞા નથી. પ્રથમ દેશના લબ્ધિ સાંભળીને આત્મજ્ઞાની ગુરુ પાસેથી અભેદ જ્ઞાનની વિધિ જાણી, જાણીને પછી પ્રયોગ કરે છે. એ પ્રયોગના કાળે એનો જે ઉપયોગ છે, છે ભલે હજી માનસિક જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન હજી છે, તો પણ એ માનસિક જ્ઞાનમાં એ પોતાના ત્રિકાળ સામાન્ય સ્વભાવને એક એના પ્રકારનું વલણ થતાં એનું અસ્તિત્વ પરોક્ષ પણ એને ખ્યાલમાં આવી જાય છે. ત્યારે એ ઉપયોગ અંદરમાં વળે છે ત્યારે એને નિમિત્તનું લક્ષ્ય છૂટી જાય છે. દેવગુરુ શાસ્ત્ર તરફ લક્ષ્ય છે નહીં. અને જે કંઈ થોડો શુભ રાગ કષાયની મંદતાનો પ્રકાર ભજે છે, સૂક્ષ્મ વિકલ્પ, એનું પણ લક્ષ્ય છૂટી જાય છે. અને હું શુદ્ધ છું એવા પક્ષનો રાગ, એનું પણ લક્ષ્ય, અને ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એનું લક્ષ્ય પણ છૂટે છે. અને જે ઉપયોગ અભિમુખ થઈને વળે છે એનું લક્ષ્ય પણ છૂટી જાય છે. એ લક્ષણ તરફનું લક્ષ્ય નથી, પણ લક્ષ્ય તરફનું લક્ષ્ય જાય છે. ત્યારે ઉપયોગ આત્માને અભિમુખ થઈ અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે. વચ્ચેના કર્ણલબ્ધિના પરિણામ આવી જાય છે. કેવળ જ્ઞાની ગમ્ય છે એ પ્રોસેસમાં એટલું આવી જાય. તો કઈ જ માટે પ્રજ્ઞા વડે જ, સમ્યક એકાંત કહ્યું કે આત્મજ્ઞાન વડે જ આત્માનો અનુભવ થાય, શાસ્ત્ર જ્ઞાન વડે કે રાગ વડે આત્માનો અનુભવ ન થાય, નિષેધ કર્યો. માટે પ્રજ્ઞા વડે જ, એટલે અંતર સન્મુખ થયેલા અતિન્દ્રિય જ્ઞાન વડે, ભાવશ્રુત જ્ઞાન વડે, જેનો વિષય એકલો જ્ઞાયક તત્વ ઉપાદેય પણે દ્રષ્ટિમાને જ્ઞાનમાં આવે છે, બીજું કાંઈ જણાતું નથી. આત્મા સિવાય પરજ્ઞેય જણાતું નથી, હેય તત્વ પણ જણાતું નથી. માત્ર એક ઉપાદેય તત્વ જ જ્યારે અંદરમાં જ્ઞાનમાં, જ્ઞેય ધ્યાનમાં, ધ્યેય ભગવાન આત્મા થાય છે ત્યારે તેનો અનુભવ, એનું નામ પ્રજ્ઞા કહેવામાં આવે. અનાદિકાળની એકતાબુદ્ધિ તૂટી અને ઉપયોગ આત્મામાં એકત્વ, આત્મામાં ઉપયોગ એકત્વ થતાં રાગથી વિભક્ત આત્મા થઈ જાય છે. જે અનાદિથી વિભક્ત નહોતો થયો, રાગની આરે એકત્વ પણ હતું, એ જ્ઞાન ઉપયોગનું આત્માની સાથે એકત્વ પણ થાય છે, ત્યારે રાગથી વિભક્ત આત્માનો એકલા અનુભવ આવી જાય છે. માટે પ્રજ્ઞા વડે જ, એટલે અંતરસન્મુખ થયેલા જ્ઞાન દ્વારા જ આત્માને બંધનું દીધા કરવું છે. છે તો બે જુદા, આત્માને બંધ એકત્વને પામ્યા નથી તો અશક્ય છે, પણ અતિ નિકટ દેખીને ચેત્ય ચેતક ભાવ અતિ નિકટ દેખીને ભ્રાંતિ થઈ કે ચેત્ય ને ચેતક એક જ છે. ચેત્ય એટલે રાગરૂપ જ્ઞેય, ચેતક એટલે જ્ઞાયક જ્ઞાન, એ બેની નિકટતા દેખીને જાણે આ એક છે એવી જે ભ્રાંતિ થઈ હતી એ અનુભવથી ભ્રાંતિ તૂટી અને બેનું બેપણાને જ્ઞાન થયું, તેને જુદા કર્યા કહેવામાં આવે છે. જુદાનું ભાન થયું એને જુદા કર્યા એમ કહેવામાં, જુદાનું ભાન થયું. એકત્વપણાની બુદ્ધિ હતી એ વિભક્ત છે એવું ભાન થયું. આત્માને બંધનું જુદા કરવું છે અર્થાત પ્રજ્ઞારૂપી કરણ વડે, અતિન્દ્રિય જ્ઞાન વડે, ભાવશુદ્ધ જ્ઞાન વડે, સ્વસંવેદન જ્ઞાન વડે જ આત્માને બંધ જુદા કરાય છે. સ્વસંવેદન જ્ઞાનથી આત્મા રાગથી જુદો પડીને અનુભવમાં આવે છે. સ્વાનુભવ જ્ઞાન કયો, સ્વસંવેદન જ્ઞાન કયો, ભાવશુદ્ધ જ્ઞાન કયો, નિર્વિકલ્પ ધ્યાન કયો, શુદ્ધ ઉપયોગ કહો, એ એકાર્થવાચક શબ્દો. અહીં પ્રશ્ન થાય છે કે પેલો પારો પૂરો થયો, હવે બીજો પારો. અહીં પ્રશ્ન થાય છે કે આત્મા અને બંધ કે જેવો, જેવો એટલે બહુવચન આવ્યું ને, કે જેવો આત્મા અને બંધ બગડે બે, કે જેવો ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે, નિકટતા શબ્દ ન વાપરતા અત્યંત નિકટતા, એટલી બધી નજદીકતા છે ચેત્ય નામ રાગની અને ચેતક નામ જ્ઞાન ઉપયોગની, ઉપયોગની અને રાગની, અથવા ઉપયોગમય આત્માની અને રાગની, આત્મા અને રાગ એ બે એટલા એકદમ નિકટ છે. એ નિકટવર્તી શબ્દ ભિન્નત્વનું દ્યોતક છે, નિકટવર્તી છે શબ્દ વાપરો. હે ઉપયોગમાં રાગ આવ્યો નથી ને રાગમાં ઉપયોગ ગયો નથી,
નિકટ છે ભિન્ન.
હા નિકટ, અત્યંત નિકટ જ્ઞાન અને રાગ અત્યંત નિકટ છે, પણ એક દ્રવ્યની સત્તામાં નથી. આગળ આવશે ગાથા બહુ સરસ સમજવા જેવી છે. ચેત્ય ચેતક, ચેત્ય એટલે જણાવવા લાયક, રાગ છે એ જ્ઞાનમાં જણાય છે, એ જણાવવા લાયક છે, અને આત્મા જાણનાર છે. જાણનારમાં જણાવવા યોગ રાગ જણાય છે, એ રાગ જણાવવા છતાં રાગ ઉપયોગમાં આવતો નથી અને ઉપયોગ રાગમાં જતો નથી. જો રાગ ઉપયોગમાં આવે તો જાણવાની ક્રિયાનો અભાવ થાય, અને જાણવાની ક્રિયા રાગમાં જાય તો જાણવાની ક્રિયા રહેતી નથી. માટે જાણવાની ક્રિયા અને ન જાણવાની ક્રિયા એ બેનું ભિન્નત્વ રહેલું છે, પણ અતિ નિકટપણું છે, એકત્વ થયું નથી. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં. આ એક વસ્તુની સ્થિતિનું વર્ણન છે. તેથી આચાર્ય ભગવાન ફરમાવે છે કે આત્મા અને બંધ કે જેવો ચેત્ય ચેતક ભાવ વડે, નીચે આત્મા ચેતક છે, ચેતક એટલે ચેતનારો છે, જાણનારો છે, અને બંધ ચેત્ય છે. ચેત્ય એટલે એમાં ચેતનપણું છે એવો અર્થ નહીં, ચેત્ય એટલે જણાવવા લાયક, એનામાં જ્ઞેયત્વ છે, પરમેત્વ છે, એટલે એ જ્ઞાનમાં જણાય, એને ચેત્ય કહેવામાં આવે છે, રાગને ચેત્ય કહેવામાં આવે છે. અજ્ઞાન દશામાં તેઓ એક રૂપ અનુભવાય છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જાણે આત્મા અને રાગ બે એક જ વસ્તુ છે એમ અજ્ઞાનીનો ને ભ્રાંતિ થઈ ગઈ છે, એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે. તો આત્માને બંધ કે જેવો ચેત્ય ચેતક ભાવ વડે જ્ઞેય અને જ્ઞાનનો સંબંધ રહ્યો છે. કર્તા ને કર્મના સંબંધપણે ચેત્ય ચેતક રહ્યું નથી. શું મોટાણીભાઈ, જરા ઊંડાણથી વિચાર થઈ ગયો તમને? બરાબર ને? ફરી નહીં. ચેત્ય એટલે રાગ, એનું નામ છે જ્ઞેય, અને ચેતક એ આત્મા. એનો બેનો અતિ નિકટ નિકટવર્તી છે, પણ એ જ્ઞેય જ્ઞાયક રૂપે રહેલા છે. એ બે એકત્વ થઈને કરતા કર્મ રૂપે રહેલું નથી. રાગ કરતા છે, અને રાગનું જ્ઞાન કે જે છે આત્માનું જ્ઞાન, એ રાગ કરતા ને જ્ઞાન કર્મ એમ બે વચ્ચે કરતા કર્મનો સંબંધ નથી. પણ બે અતિ નિકટ છે, એક જ્ઞેય છે અને એક છે જ્ઞાન. એ જ્ઞાન અને જ્ઞેયનો વ્યવહાર નિકટવર્તી સંબંધ છે, અને એ જ્ઞાન અને જ્ઞેય એ બે ભિન્ન ભિન્ન હોવાને કારણે એ વ્યવહાર કહેવામાં આવે છે. પણ જ્ઞાન અને જ્ઞેયનો ચેત્ય ચેતકનો અતિ નિકટ સંબંધ, એટલે કે જ્ઞાનમાં રાગ જણાય છે, એટલી વાત તો બરાબર છે. પણ એ બે વચ્ચે કર્તા કર્મ સંબંધ, આત્મા કર્તા ને રાગ એનું કર્મ એમ પણ નથી. અને રાગ છે માટે અહીંયા આત્માનું જ્ઞાન થાય છે એમ પણ નથી. માટે કર્તા કર્મ સંબંધનો અભાવ છે. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આટલો છે, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આટલો ચેત્ય ચેતક છે, અત્યંત નિકટતાને લીધે. આ બે આંગળી છે ને, અત્યંત નિકટ છે, પણ નિકટ છે પણ એક એક થઈ નથી, આ તો બે છે. એમ અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. અજ્ઞાનીને જાણે આ એક જ હોય, જ્ઞાનને દુઃખ. દુઃખ અને જ્ઞાન બે ચીજ જુદી છે. દુઃખ જ્ઞાનમાં જ્ઞેય થાય છે, પણ જ્ઞાન એને વેદતું નથી. જો જ્ઞાન દુઃખને વેદે છે એમ ભાસે તો અજ્ઞાની છે, અને દુઃખ માત્ર જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાની છે. કેમ કે જ્ઞાનનો ધર્મ જ્ઞાનને જાણતા જાણતા દુઃખની સન્મુખ થયા વિના દુઃખ જ્ઞાનમાં જણાય એવો એમાં સ્વપર પ્રકાશક સ્વભાવ રહેલો છે. પણ દુઃખ જ્ઞાનમાં આવે નહીં ને જ્ઞાન દુઃખમાં જાય નહીં, માટે દુઃખનો વેદનાર નથી. એટલું કહ્યું કે દુઃખ છે તે ચેત્ય છે, જ્ઞાનમાં જ્ઞેય થવા યોગ છે, પણ વેદાવા યોગ દુઃખ છે એમ નથી. અને દુઃખ આવ્યું માટે મારે વેદવું પડે છે એમ જેની બુદ્ધિમાં છે અજ્ઞાની છે. પાટણીજી, પ્રજ્ઞા છેણીની અપૂર્વ વાત. ચેત્ય છે ને, રાગને ચેત્ય કહેવાય, ને રાગના ફળને દુઃખને પણ ચેત્ય કહેવાય, એમાં ચેતકનો અભાવ છે. તો કહે છે કે ચેત્ય ચેતક વાળે નીકળે નથી, એક જેવા થઈ ગયા છે, અમને એક દેખાય છે, અમને કાંઈ જુદું ભાસતું નથી. દૂધ અને પાણી, અમને તો દૂધ જ દેખાય છે, કે દૂધ ને પાણી તને એક દેખાય છે, પણ દૂધ દૂધ પડે છે ને પાણી પાણી પડે છે. દૂધ પાણી રૂપે ન થાય ને પાણી નકર તો એક લીટરમાં 10 લીટર જ નાખે ને પાણી, અને 11 લીટરના પૈસા દૂધના આવી જાય, પણ એમ બનતું નથી. કોઈ બને એમ, હવે તો માપ કાઢે ઓલું મશીન, મશીન મૂકે અને મલાઈ જેટલી હોય ને એના પ્રમાણમાં પૈસા આપે. અને એક જેવા અમને લાગે છે જ્ઞાન ને દુઃખ. આ વાત શું તમે કરો છો? આત્મા ને દુઃખ બે જુદા હોય એમ આશ્ચર્ય થાય છે. જગતના જીવોએ આ અધ્યાત્મની વાત, સમયસારની વાત શાસ્ત્રમાં હતી, પણ કોઈ કાઢનાર પુરુષ પાયકો નહોતો. આ હા હા, દુઃખનો વેદનારો આત્મા નહીં, દુઃખનો જાણનારો એ પણ વ્યવહાર છે. જાણનાર ને જાણે એ પણ વ્યવહાર છે. જાણનાર તો જાણનાર જ છે એ નિશ્ચય છે. એક જેવા અમને લાગે છે કે આ દુઃખ અને આત્મા બે ચીજ. તમે અત્યાર સુધી દેહ ને આત્મા જુદા કહો તો ઠીક છે, આઠ કર્મ ને અને આત્મા ને જુદા કહો ત્યાં સુધી તો હા પાડી અમે. પણ આકુળતા વેદાય છે તો વેદાય છે એ તો આત્મામાં થાય તો જ આત્મા વેદે. એ આત્માની બહાર થાય છે અને આત્માના જ્ઞાનમાં જણાય છે. એ આત્માના જ્ઞાનમાં દુઃખ આવ્યું નથી. તને ભ્રાંતિ થી કે એક જ નથી તો દુઃખ ને વેદી ગયો છો. કઠણ પડે પણ માર્મિક વાત છે માણિકભાઈ. આમાં બુદ્ધિ લગાવવા જેવી છે. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત કુંકુંદ આચાર્ય ભગવાન ના શાસ્ત્ર માં માઘી માં અને સંસ્કૃત માં રહેલી છે અને એનો અનુવાદ 200 વર્ષ પહેલા જયપુર માં પંડિત થયા એને અનુવાદ ઢુંઢારીમાં કરેલો. આ એનો ગુજરાતી છે. સંસ્કૃત જોઈ લેવું કે દુઃખ અને આત્મા જુદા આમાં લખ્યા છે કે નહીં. ચેત્ય ને ચેતક અતિ નિકટ છે એટલે જુદાપણું કુદરતી આવી ગયું. અને ભેદ વિજ્ઞાનના અભાવને લીધે આ એક જેવા કેમ લાગે છે? દૂધ ને પાણી એક જેવું કેમ લાગે છે? દૂધ ને પાણી જુદા કેમ ભાસતા નથી? પાણી મેલું થયું ત્યારે મેલ અને પાણી, મેલ જુદો ને પાણી જુદું ન હોય તો મેલું પાણી મેલું જ છે કે ના પાણી મેલું નથી? પણ અમને મેલું લાગે છે કે તમને લાગે છે એ તમારી ભૂલ છે. માટીનો મેલ અને સ્વચ્છતા પાણીની એ બે જુદી જુદી છે. અને ભેદ વિજ્ઞાનના અભાવને લીધે ઉપયોગમય આત્મા અને આકુળતામય બંધ આશ્રમ એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં ભેદ જ્ઞાનના અભાવને લીધે જુદા પાડવાના પુરુષાર્થના અભાવને લીધે સત્ય પુરુષાર્થના અભાવને લીધે જુદા પાડવા એને સત્ય પુરુષાર્થ કહેવામાં આવે છે. અભાવને લીધે જાણે તેઓ એક જ ચેતક જ હોય, જાણે એક આત્મા જ હોય. એક આત્મા ને એક અનાત્મા એમ નહીં, એક આત્મા જ હોય. એક ચેતન ને એક જડ એમ નહીં, એ ચેતન જ હોય એમ. જાણે તેઓ એક ચેતક ચેતક જ એક આત્મા જ હોય એમ. જેમનો વ્યવહાર કરવામાં આવે છે, પાછો વ્યવહાર કરવામાં આવે છે કે આત્મા દુઃખી થાય છે. શું કહ્યું? નિગોદનો આત્મા બહુ દુઃખ ભોગવે છે, નારકીનો આત્મા પણ દુઃખ ભોગવે છે. આ હા હા, એટલું તે દુઃખ ભોગવું કે જેનું વર્ણન આ કરોડો જીભથી કહી શકાય નહીં બાપા. તે એવા દુઃખને વેદા છે, એવા દુઃખને
વેદા છે. એ વાત ખોટી છે.
એ વાત કરી હતી કે ભાઈ
વાહ,
આ જિનાગમનું રહસ્ય સમજવું હોય તો આત્મા એક છે, એના પરખા બે, સામાન્ય ને બીજું વિશેષ. વિશેષ એટલે એ પર્યાય લેવી, ગુણભેદ નહીં. સામાન્ય દ્રવ્ય અને વિશેષ એનો ઉત્પાદન પર્યાય. એ એક આત્માના બે પડખા હોવાથી બે પડખાને જાણનારી બે નહીં છે. બે પડખાને જાણનારી બે નહીં છે અને બે નહીં દ્વારા એ વાણી નો પ્રવાહ ચાલે છે. વિનય આશ્રિત છે અરિયંત ભગવાનની વાણી. વિનય આશ્રિત વ્યવહાર નહીંથી પણ વાણી આવે અને નિશ્ચય નહીંથી પણ વાણી આવે. હવે એક આત્મા એના બે પડખા સામાન્ય અને વિશેષ, એને જાણનારા બે નહીં, એક નિશ્ચય ને એક વ્યવહાર. હવે એમાં સામાન્ય પડખું કહેનારા જીવો અલ્પાતીત વિરલ, અને સામાન્યને બતાવનારું જે સ્વાશ્રિત નિશ્ચય નહીં, એ નહીંનો પ્રયોગ પણ ઓછો અને વધારે પ્રયોગ વ્યવહારનો હોય. શાસ્ત્રો વ્યવહારથી ભરાય, શાસ્ત્રો નિશ્ચયથી ભરાય
નહીં.
શાસ્ત્રો ભરવા હોય ભેદ ને પ્રભેદ કરે જાઓ શું તો શાસ્ત્રો ઘણા લખાઈ જાય. માટે જિનાગમમાં વ્યવહારનું કથન ઠામ ઠામ ઠેક ઠેકાણે મળશે કે આત્મા દુઃખી છે, મિથ્યાત્વથી અજ્ઞાનથી આત્મા દુઃખી છે, રાગ દ્વેષ કરે છે ને દુઃખને ભોગવે છે. કઈ નહીનું કથન, સામાન્યનું કથન છે કે વિશેષનું? એ પર્યાય પર્યાયને કરે છે ને પર્યાય દુઃખને ભોગવે છે. અશુદ્ધ ઉપાદાન ભાવકર્મને કરે છે અને અશુદ્ધ ઉપાદાન ભાવકર્મના ફળને ભોગવે છે. એનો ઉપચાર સામાન્ય ઉપર જીવ તત્વ ઉપર આપીને જીવ દુઃખને ભોગવે છે એમ કહેવામાં આવે છે. ઉપચરિત કથન છે, વાસ્તવિક કથન. એ ઉપચારના કથનને સત્યાર્થ કથન માનતા આત્મા દુઃખી છે એમ માને છે એને દુઃખની પરંપરા ચાલુ થાય છે. પણ દુઃખનું જ્ઞાન કરીને, દુઃખનું જ્ઞાન કરીને દુઃખ થાય છે એ તો પરિણામમાં થાય છે. સામાન્ય પડખામાં દુઃખ ઉત્પન્ન જ થતું નથી તો ભોગવવાનો પ્રશ્ન તો વિશેષ પડખામાં અનાદિકાળનું દુઃખ પ્રગટ થાય છે એ હકીકત છે. પણ એ આત્માથી ભિન્નપણે રહેલું છે દુઃખ, છતાં પણ વ્યવહાર નહીંથી એનો આરોપ આત્મા ઉપર આપીને આત્મા દુઃખમય છે ને દુઃખને ભોગવે છે એમ પણ કહેવામાં આવે. દુઃખથી મુકાવવા માટે વૈરાગના વચન છે. એ શ્રદ્ધાનો વિષય નથી કે આત્મા દુઃખી થઈ ગયો એમ જો શ્રદ્ધા કરે તો મિથ્યાત્વનો પાપ લાગે. આત્મા દુઃખમય થયો નથી, આશ્રવ તત્વમાં દુઃખ છે અને જીવ તત્વ તો સુખમય બિરાજમાન. સામાન્ય પડખામાં અવલંબન લેતા એને પરિણામમાં જે દુઃખ છે એનો અભાવ થઈ જાય છે ભેદ જ્ઞાનથી. માટે ભેદ જ્ઞાનની શક્તિ બિરાઈ ગઈ હોવાને કારણે તેઓ જાણે એક ચેતન આત્મા જ હોય એમ વ્યવહાર કરવામાં આવે છે. પાણી ઊનું થયું, પાણી મેલું થયું, કપડું રાતું થઈ ગયું, કપડું રાતું થઈ ગયું. કપડું રાતું છે કે રંગ રાતો છે? તો રંગ રાતો છે તો કપડું કેવું છે? સફેદ. સફેદ ને સફેદ. તેવો એક ચેતક એમ જેમનો વ્યવહાર કરવામાં વ્યવહાર છે એમ કહેવામાં આવે. એક ઇન્દ્રિય જીવ દુઃખી, બે ઇન્દ્રિય દુઃખી, બધા જીવ ચાર ગતિના જીવ દુઃખને ભોગવે છે. એ પર્યાર્થિક નહીંથી જોવામાં આવે, વ્યવહારથી નહીં જોવામાં આવે તો એ કથન તે અપેક્ષા એ સત્યાર્થને ભૂતાર છે. પણ સર્વથા એમ જ છે એ છે નહીં. એકદમ સાદ વાતથી એવી સિદ્ધિ થાય છે કે એને કંઈ મૂંઝવણ ન થાય. જેમનો વ્યવહાર કરવામાં અર્થાત જેમને બે મિનિટ બાકી છે, અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે. રાગ અને આત્મા, રાગી આત્મા, દ્વેષી આત્મા, ક્રોધી આત્મા. ક્રોધ આત્મામાં ન થાય તો હું લાકડામાં થાય કે ક્યાં થાય? આત્મા કે આત્મામાં થાય છે ક્રોધ, અને ક્રોધના ફળને આત્મા ભોગવે છે એમ વ્યવહાર નહીં. ક્રોધનો આરોપ ક્ષમાશીલ ભગવાન આત્મા ઉપર આક્ષેપ કરીને આત્મા ક્રોધી છે એમ કહેવામાં એ આત્માને ગાળ દે છે. પરમાત્માને ક્રોધી ઉપચારથી ક્રોધી પરમાત્માને કહેવો કે અમારી જીભ ઉપરથી પણ સમજાવવા માટે કેવું પડે? અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં વ્યવહારથી કહેવામાં આવે તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? પ્રશ્ન છો. વ્યવહાર નહીં તો આત્મા અને રાગ એક છે એમ વ્યવહાર કરવામાં આવે છે. તો જેનો વ્યવહાર નહીં એક પણ એક વાત કરવામાં આવે, પ્રતિપાદન કરવામાં આવે તો એને કેવી રીતે જુદા પાડી શકાય? વ્યવહાર નહીં જેનામાં એકત્વ નથી એનો તો જુદા પાડવાની વાત અમે કરતા નથી કે ભીત ભિન્ન છે ને આત્મા ભિન્ન છે તો એના વચ્ચેનો એકત્વનો વ્યવહાર પણ નથી તો ભિન્નત્વની વાત રહેતી ન. પણ રાગ અને આત્મા એ એક જ છે એમ જિનાગમમાં પણ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. જો જિનાગમમાં વ્યવહાર નહીંથી એને એક પણ કહેવામાં આવે છે તો મારો પ્રશ્ન છે કે તો એને ભિન્ન કેવી રીતે કરી શકાય? અમે તો એક જ માનીએ છીએ કે સાંભળ એને ભિન્ન કરી શકાય છે.
સદા દી તું.